कक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्।
राजचंद्र वचनामृत जी आंक 394 स्वाध्याय चालू छे। हृदय विषय जो मूर्ति संबंधी दर्शन करने तमने इच्छा है प्रतिबंध करनारी एवी प्रारब्ध स्थिति तमने अने ते स्थिति ने परिपक्व थवाने विषय हजू वार छे। वड़ी ते मूर्तिना प्रत्यक्षपणा में तो हाल गृहाश्रम वर्ते छे अने चित्रपटने विषय संन्यस्ताश्रम वर्ते छे। ये एक ध्याननो मुख्य एवो बीजो प्रतिबंध छे। ते मूर्ति थी ते आत्मस्वरूप पुरुषनी दशा फरी फरी तेना वाक्यादिना अनुसंधाने विचारवाने योग्य छे अने तेनु ते हृदय दर्शनथी पण मोटू फळ छे। आ वातने अत्र संक्षेप करवी पड़े छे। वात तो भक्ति अने ज्ञान संबंधी छे पण ज्ञानमां पण भक्ति परम कृपाळु देवने बतावी छे। એટલે કહું કે ફરીથી બીજું વાક્ય લખીને પણ અમે ભક્તિની જ વાત તમને બતાવવા માગીએ છીએ, કારણ કે જ્ઞાન પ્રધાન દશા તે અસુગમ એવા માર્ગ પ્રત્યે સ્વચ્છંદાદી દોષ પ્રત્યે અથવા પદાર્થ સંબંધી ભ્રાંતિ પ્રત્યે પ્રાપ્ત કરે છે। ત્યારે ભક્તિ જો જીવને ઉત્પન્ન થઈ હોય તો તે ઘણા દોષથી નિવૃત્ત થવા કરવાને યોગ્ય એવી હોય છે અને એથી બીજા પદનો તેવા પ્રકારનો ભાસ એમાં બાદ થવાને અર્થે તમને પ્રથમનું પદ ભક્તિનું જ ફરીથી પ્રધાનપણે ભક્તિને જણાવીને લખ્યું છે કે તે મૂર્તિથી તે આત્મસ્વરૂપ પુરુષની દશા ફરી ફરી તેના વાક્ય આદિના અનુસંધાને વિચારવાને યોગ્ય છે અને તેનું તે હૃદય દર્શનથી પણ મોટું ફળ છે। આ વાતને અત્ર સંક્ષેપ કરવી પડે છે। વચન પ્રતીતિથી પુરુષ પ્રતીતિ કરવી, આ વચન લખનાર પુરુષ કેવા હોવા જોઈએ, કઈ દશામાં આ વચનો લખાયા હશે એમ પુરુષની પ્રતીતિ થાય। તો કે જે પુરુષ મળવા કરતા પણ પુરુષને ઓળખવામાં આ વધુ સુગમ થશે, કદાચ મળશે તો નહીં ઓળખી શકાય કારણ કે એવી દ્રષ્ટિ નથી। પણ વચનથી મનન અને ચિંતન થાય એટલે અંતરંગની દશા ખ્યાલમાં આવે। કોઈ સત્પુરુષના વચનનું જ્યારે મનન ચિંતન નિધિ ધ્યાસન અનુપ્રેક્ષા થાય ત્યારે એમની ભાવ જગત આપણી સામે આવે છે અને પ્રત્યક્ષ મુલાકાત થાય તો સંસારનું સ્વરૂપ જ લાગે, એ કેટલા હતા, એકલા હતા, કોણ સાથે હતું, મહિમા કેટલો હતો, આ બાહ્ય મહિમા તરફ ખેંચાઈ જાય છે। પુરુષની અંતરંગ દશાને ઓળખી નહીં શકે। મહાત્માના યોગે તેની અલૌકિક દશાને ઓળખવી એ જ તેનું ફળ છે, એ જ મહાત્માનું ઓળખાણ છે। અને એ દશા છે બાહ્ય તમામ સ્વરૂપથી પર છે। હવે જેની આંખ સામે બાહ્ય સ્વરૂપ જ રમતું હોય તો એને બાહ્ય સ્વરૂપ મળે તો શું કરે, એના કરતા બાહ્ય સ્વરૂપ નહીં એના અંતરંગ સ્વરૂપને વ્યક્ત કરનારા જે એના બોધ વચનો છે એની તું વિચારણા કર, એનું ચિંતન કર, એની અનુપ્રેક્ષા કર, એનું નિધિ ધ્યાસન કર, એનું ધ્યાન ધર। અને એ ધ્યાન ધરવાથી એ પુરુષની દશા ઓળખાશે। અને પુરુષ એ વ્યક્તિ રીતે તો ગૌણ છે, સ્વરૂપથી જ મુખ્ય છે। કોઈ પણ ઉપકારી છે, કૃપાળુ દેવ કે જે સદગુરુ છે એ સદગુરુનો આત્મા એ સદગુરુ છે, સદગુરુનું શરીર નહીં, સદગુરુનો દેહ નહીં, પણ એનો જે આત્મા છે અને એ આત્મા જે અભિવ્યક્ત થાય છે, આત્મા જે અભિવ્યક્ત થાય છે એની તમામ ચેષ્ટાઓમાં અભિવ્યક્ત થાય છે, એની વાણીમાં અભિવ્યક્ત થાય છે, એની કૃતિમાં અભિવ્યક્ત થાય છે। પણ જીવની યોગ્યતા ક્યાં છે ચેષ્ટાઓને ઓળખવાની? એ તો કોઈ મહાત્માને ખાતા પીતા જોશે તો વિકલ્પ કરશે, લ્યો આ અત્યારે ખાય છે, આ બધું આને હાલે છે, એની અંતરંગની દશાને ઓળખવા માટેની દ્રષ્ટિ ક્યાં છે? જ્યારે અલૌકિક તત્વને પામવું હોય ત્યારે અલૌકિક તત્વને ઓળખવા માટેની દ્રષ્ટિ જોઈએ, અને એ દ્રષ્ટિ ચર્મચક્ષુ નથી.
બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત, સેવે સદગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત.
વાત તો બિના નયનની છે ને, આંખનો વિષય તો નથી ને, આત્મા છે ઇન્દ્રિયનો વિષય નથી ને, ઇન્દ્રિયાતીતની વાત છે. તો આંખથી કેવી રીતે ઓળખાશે? અને વળી એને માટે ઓળખવા માટે જે નયન જોઈએ એ નહીં હોય તો પણ નહીં ઓળખાય. બિના નયન પાવે નહીં, એને માટે નયન જોશે. તો સાહેબ, અમારી પાસે આંખો છે, તમને નથી દેખાતી? કે તમે અમને કહો છો કે બિના નયન પાવે નહીં, બિના નયન કી વાત. તો બિના નયન કી વાત લાવો તમારી, અમારી પાસે નયન તો છે જ. તો કે તારી પાસે રહેલા આ નયનનો આ વિષય નથી. આપણી પાસે જે નયન છે, જેને નયન તરીકે આપણે ઓળખીએ છીએ, એનો વિષય સંસાર અને સંસારના પદાર્થો છે. એનો વિષય દ્રશ્ય છે, જડ છે, રૂપી છે. એ નયનનો વિષય અદ્રશ્ય નથી, અરૂપી નથી, ચૈતન્ય નથી. જે પામવાનું છે, જે ઓળખવાનું છે, તત્વ છે, અમૂર્ત છે, અરૂપી છે, અદ્રશ્ય છે. એને કોઈ રૂપ નથી, એને કોઈ આકાર નથી. ઇન્દ્રિયોના કોઈ વિષયોના માધ્યમથી એને પકડી શકાય એમ નથી. બિના નયન પાવે નહીં, બિના નયન કી વાત. અને ચક્ષુ છે એ ગુરુગમ છે. એ જે ચક્ષુ છે એ ગુરુગમ છે. ગુરુગમ વિના પાવે નહીં. આ ગુરુગમ છે એ અંતરદ્રષ્ટિ છે, અંતરદ્રષ્ટિ છે. અને આવી અંતરદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે ગુરુના વચનનું યથાર્થ ગ્રહણ કરવાથી, એ ગુરુની પ્રતીતિથી. ગુરુના અંતરંગ સ્વરૂપની પ્રતીતિ જો થાય એના વચનથી, કૃપાળુદેવ કે છે તે આત્મપુરુષની દશા આ ગુરુગમથી, આ ગુરુગમ મળશે. એ આત્મપુરુષની દશા ફરી ફરી તેના વાક્યાદિના અનુસંધાને વિચારવાના યોગ્ય છે, અને તેનું તે હૃદય દર્શનથી પણ મોટું ફળ છે. ગજબની વાત મૂકી છે. અગમ નિગમના જે રહસ્યો, પરમાર્થ માર્ગના જે અદભુત ભેદ, એ વચનામૃતની અંદર પાને પાને આ શ્રીમદ રાજચંદ્રજીએ, વિષય ગમે તે હોય અને એની સામે વાત કોઈ પણ વિષયની નીકળી હોય ને લખતા હોય, તો એની અંદરથી એમને બહારનું શાબ્દિક સ્વરૂપ તો એક બાજુ રહી જાય છે, અધ્યાત્મનો નીચોડ જ આવીને ઉભો રહીએ છે. એનું સાર તત્વ જ આવીને ઉભો રહીએ છે, એના સૂક્ષ્મ ભેદ જ આવીને ઉભા રહીએ છે. કે જે આ ગ્રંથ વાંચ્યા પછી જે પ્રાપ્ત ન થતું એનો અર્થ આપણને આપી દે, લ્યો અર્થ, લ્યો આ મર્મ. આત્મસિદ્ધિ આખી કેને કહ્યું કે લ્યો ધર્મનો મર્મ જાણવો છે તો દેહાભ્યાસ છોડી દો, વાત પૂરી થઈ ગઈ. કર્મથી છૂટવું છે, અંતર્મુખ દ્રષ્ટિ કરો. વિભાવ વર્તે ત્યાં સુધી કર્મનો પ્રભાવ છે, સ્વભાવ છે તો કર્મનો પ્રભાવ નથી. અરે એક એક વાતની અંદર ચાવીરૂપ જ વાત બની, રહસ્યમય જ બધી વાતો. કારણ કે એને સાધકની જિજ્ઞાસા ઉપર એના મંડાણ કર્યા છે કે છૂટવું છે. જેને છૂટવું નથી એને લપન છપન જોશે. કેટલા શ્લોકનું ગ્રંથ છે આ? 250 નો જ, મારી પાસે 450 નો છે. મેં 8 ગ્રંથ વાંચ્યા, છોડો કે મેં 80 વાંચ્યા છે. આ નથી છૂટવાના લક્ષણ આ છે પાંડિત્યના. અમે આ ભેદ જાણીએ છીએ ને, આ પ્રભેદ જાણીએ છીએ ને, જે જાણતો હોય તો તારી પાસે રાખ. છૂટવું છે, તત્વને પામવું છે. આ તો ઓલો વકીલ પાસે જાય, અણઘડ ગામડીઓ અજ્ઞાની બિચારો બુદ્ધુ જેવો હોય, અને સાહેબ મારે કેસ દાખલ કરવો છે, મારી જમીનનો હડપ કરી ગયો છે મારો પાડોશી કે સગો. એટલે કે ઉભો રહે, બોલ, આ નાના ચોપડામાંથી તારો કેસની ફરિયાદ દાખલ કરું કે મોટા ચોપડામાંથી દાખલ કરું? કાયદાના પુસ્તક બતાવે, ઓલો એક વિવરણવાળું બતાવે અને એક બેર એક્ટ બતાવે. એટલે ઓલાને એમ થાય કે મોટામાંથી દાખલ કરે તો સારું. હા તો પછી મોટામાં જરાક જોજો, ફીનું સમજીને બોલજે. એટલે કે મોટા ચોપડામાંથી સાહેબ તમે મારો કેસ લડજો, ભલે મહેનત થાય પણ આપણે આમ જીતવું છે. પછી બેવકૂફ પ્રશ્ન કરે કે બોલ, હોની અંદરની કલમ લગાવી છે કે 300 400 500 700 લગાવી છે? આ નાની કલમથી નહીં હાલે તારું, પણ સમજીને બોલજે, ફીનું એ પ્રમાણે રહેશે, ગોળ નાખો એવું ગયડું થાય. ઓલાને શું ખબર છે કઈ કલમ કઈ છે? તો કે સાહેબ ઊંચી જ લગાવજો ને, 500 થી વધારે હોય તો 700 મેં લગાવજો. જગતની અંદર આ જ રીતે અજ્ઞાની જીવો ભોળવાય છે. પ્રભુને પ્રાપ્ત કરવામાં કેટલા ચોપડા વાંચવા છે, પ્રભુને પ્રાપ્ત કરવામાં કેવા કેવા દલીલો કરવાની છે, અને પ્રભુને પ્રાપ્ત કરવામાં તત્વ સમજવામાં શું શું કેવું છે. અને પછી બેવકૂફ એમ કહે કે ઊભો રહેજે, કાલે કોર્ટમાં મુદત છે, આપણે જવાનું છે, ઘરે આવી જાજે 10 વાગે. 10 વાગે ઘરે આવેલ કે આ ચોપડી ઉતાર, આ ઉતાર, આ ઉતાર, આ ઉતાર, લાલ કપડું લે અને એનો પોટલું બંધાવે અને પોટલું ઉપાડ, એના માથે ઉપડાવે અને જાય કોર્ટે. ખબર પડે ઓલાને, પછી ખંખેરવો છે ને એની પાસે, તો એના જ માથે આ પોટલું ઉપડાવે. પછી કે જો આ કઈ અમથું નથી થતું, કેટલું બધું કરવું પડ્યું છે. અહીં જોલાને ફીલ થાય કે કંઈક કર્યું મારા માટે. જગતનો આવો તાલ છે, અસદગુરુના ભેટા ભટકાઈ જાય છે અને અસત્સંગમાં જીવ એના વમણમાં લપટાઈ જાય છે. બાહ્ય ચકાચોંધની અંદર જીવ ભાન ભૂલે છે કે વસ્તુ ક્યાં છે, કેવી રીતે પ્રાપ્ત થશે. પરમ કૃપાળુ દેવે ક્યાંય આવા ભાષાના ભપકા મૂક્યા નથી, ગ્રંથના બોજા આપણને ઉપડાવ્યા નથી. અમે તો શાસ્ત્રમાં માનીએ, શાસ્ત્ર ઉપર, પણ શાસ્ત્રનો અર્ક આમાં પડ્યો છે એનું શું કરવું? અને તું શાસ્ત્રનો બોજો માથે ઉપાડીશ, એક જગ્યાએ લખ્યું છે શાસ્ત્રો ઉપાડવા એક જ્ઞાનીએ મનથી બોજો ઉપાડ્યો અને ઓલા એ શરીરથી ઉપાડ્યો. પુસ્તકો ઉપાડવા વાળો જે ભાગ ગધેડો હોય એણે શરીરથી ઉપાડ્યો અને આને મનથી ઉપાડ્યો, ફરક કંઈ નથી. જ્યાં અર્ક છે, જ્યાં મર્મ છે, જ્યાં રહસ્ય છે, જ્યાં ભેદ છે, જ્યાં ચાવીઓ છે, જ્યાં સૂત્રો છે, અગમ નિગમને પામવાની જ્યાં દ્રષ્ટિ છે, જ્યાં ગુરુગમ મળે છે, શબ્દે શબ્દે ગુરુગમ મળે, એવો પામેલો કોઈ પુરુષ અનુભૂતિના રણકારથી એને શબ્દ નીકળે, એક શબ્દ નીકળે, એ પણ અનંત શબ્દ ઘોડાઈને એક શબ્દ બન્યો હોય, અનંત શબ્દનો ઘોડાયો હોય અને એમાંથી એક શબ્દ બન્યો હોય. કૃપાળુ દેવ દ્રષ્ટિ બંધાવે છે જો પકડાય તો, કે આ પુરુષને ઓળખો, એની દશાને ઓળખો, અને દશાને ઓળખવો એ હૃદય દર્શન કરતા પણ ઘણું મોટું ફળ છે. ભૃંગી ઇલિકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે, એ વાક્ય પરંપરાગત છે. એમ થવું કોઈ પ્રકારે સંભવિત છે, તથાપિ તે પ્રોફેસરના ગવેષણ પ્રમાણે ધારીએ કે તેમ થતું નથી તો પણ અત્ર કંઈ હાનિ નથી, કારણ કે દ્રષ્ટાંત તેવી અસર કરવાને યોગ્ય છે. તો પછી સિદ્ધાંતનો જ અનુભવ કે વિચાર કર્તવ્ય છે. ઘણું કરીને એ દ્રષ્ટાંત સંબંધી કોઈને જ વિકલ્પ હશે એટલે તે દ્રષ્ટાંત માન્ય છે એમ જણાય છે. લોકદ્રષ્ટિએ અનુભવ ગમ્ય છે એટલે સિદ્ધાંતને વિશે તેનું બળવાનપણું જાણી મહત્પુરુષો તે દ્રષ્ટાંત આપતા આવ્યા છે અને કોઈ પ્રકારે તેમ થવું સંભાવ્ય પણ જાણીએ છીએ. એક સમય પણ કદાપી તે દ્રષ્ટાંત સિદ્ધ ન થાય એવું છે એમ ઠરે તો પણ ત્રણેય કાળને વિશે નિરાબાદ અખંડ સિદ્ધ એવી વાત તો તેના સિદ્ધાંત પદની છે. ભૃંગી ઇલિકા ને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે, ભમરી ઈયળને ચટકા ભરે છે ને એમાંથી એ ઈયળ જતે દાડે ભમરીના સ્વરૂપમાં બહાર પડે છે. એક પ્રોફેસર અહીંયા શંકા કરી કે આવું બને નહીં, આવું ન થાય, એ વાત મૂકી, પદ તો લખ્યું તો અગાઉના પત્રમાં, એટલે સામે કહ્યું હશે કે આ પ્રોફેસર સાહેબે કહ્યું છે કે આમાં વાંધો છે. કૃપાળુ દેવ કહે છે આ વાક્ય પરંપરાગત છે. એનું સમાધાન કેટલું સરસ આપ્યું છે કે વાત બને કે ન બને, લૌકિક દ્રષ્ટાંતોની વાત બને કે ન બને, એની અંદર મહત્વ આપવા જેવું નથી. એમ થવું કોઈ પ્રકારે સંભવિત છે, તથાપિ તે પ્રોફેસરના ગવેષણ પ્રમાણે ધારીએ કે તેમ થતું નથી, તો પણ અત્ર કંઈ હાનિ નથી, કંઈ નુકસાન કંઈ વાંધો નથી થતું, કારણ કે દ્રષ્ટાંત તેવી અસર કરવાને યોગ્ય છે. દ્રષ્ટાંતથી આ વસ્તુના તત્વને સમજવાની જરૂર છે. શબ્દ પાછળ પણ શબ્દનો જો ભાવ ન સમજાય, આશય ન પકડાય, રહસ્ય ન ખુલે, તો શબ્દ ઉપકારી નથી. એટલે કે છે કે સિદ્ધાંતનો જ અનુભવ કે વિચાર કર્તવ્ય છે, કે આ દ્રષ્ટાંત પાછળ કયો સિદ્ધાંત પ્રતિપાદન કરવામાં આવે છે તે સિદ્ધાંતને સમજવો, અને એ સમજવામાં આ દ્રષ્ટાંત જેટલે સુધી મદદરૂપ થાય, કોઈને આઠાની, કોઈને દસાની, કોઈને બારાની, કોઈને ઓળાની, જેટલું થાય એટલું, કાંઈ નથી એના કરતા. એક અરૂપી વાતને પકડવા માટે રૂપી વાતનો જો સહારો થોડો મળતો હોય તો લેવો. આકાશમાં દૂર રહેલો ચંદ્ર ન દેખાય, પણ કોઈની આંગળીથી પણ જો ચંદ્ર તરફ દ્રષ્ટિ જતી હોય તો ખોટું શું છે? આંગળી તો કાંઈ એટલી લાંબી નથી આકાશ સુધીની, એ કઈ ચંદ્રને પકડીને બતાવે એવો એનો હાથ ત્યાં પહોંચી શકતો નથી. પણ ના ના, આંગળીથી ચંદ્ર બતાવી જ ન શકાય, આંગળીને ચંદ્રને કેટલું ચેટું, એ પાછું ગણિતનું ગણિત કાઢે કે પ્રકાશના વર્ષ કેટલા, પ્રકાશની ગતિ કેટલી, એક સેકન્ડના 1,86,000 માઇલ, સૂર્ય કેટલો દૂર, તો 60,000 પ્રકાશ વર્ષ દૂર, એક વર્ષની સેકન્ડ કેટલી, એ 1 સેકન્ડના 1,86,000 આટલી સેકન્ડથી કેટલું દૂર, આટલું ડિસ્ટન્સમાં કોઈ સૂર્યના આમ બતાવે તો કેવી રીતે જોવાય, આંગળીની લંબાઈ કેટલી. રેવા દે આ બધું ગણિત. જ્ઞાની કહે છે કે સિદ્ધાંતનો જ અનુભવ કે વિચાર કર્તવ્ય છે. ઘણું કરીને એ દ્રષ્ટાંત સંબંધી કોઈને જ વિકલ્પ હશે. દ્રષ્ટાંત એટલું બધું લોકભોગ્ય છે કે બહુ થોડા લોકોને વિકલ્પ હશે, હશે કેવળ જગતની અંદર બુદ્ધિવાદીઓનો કંઈ પાર નથી, તર્ક અને કુતર્કવાદીઓનો પણ કોઈ પાર નથી, અને વિતંડાવાદીઓ તો અત્યારે હડફેટે મળે છે, જેટલા જોઈએ એટલા, જ્યાં હોય ત્યાં ડખો ઉત્પન્ન કરવો, જ્યાં હોય ત્યાં શંકા કુશંકામાં નાખી દેવાના, પોતે કંઈ આપી શકે એમ નથી, પણ અન્ય જીવોને શંકામાં નાખવાવાળા તો આજે ઠેર ઠેર ચારે બાજુ મળશે. આખું જગત લૂંટાઈ રહ્યું છે અને જીવને એનો ખ્યાલ આવતો નથી. એટલે કે છે કે સિદ્ધાંત વિશે તેનું બળવાનપણું જાણી મહત્પુરુષો તે દ્રષ્ટાંત આપતા આવ્યા છે, અને કોઈ પ્રકારે તેમ થવું સંભાવ્ય પણ જાણીએ છીએ. પોતાનો અભિપ્રાય આપ્યો છે કે અમે માનીએ છીએ કે આવું બની શકે છે, અને એક સમય માની લો કે ન થયું, કૃપાળુ દેવ તો વાતને બરોબર સમજે, એક સમય એક માની લઈએ કે દ્રષ્ટાંત સિદ્ધ ન થાય એવું છે, તો પણ એની પાછળ રહેલો જે સિદ્ધાંત છે એ તો ત્રણેય કાળને વિશે નિરાબાદ અખંડ સિદ્ધ એવી વાત તો તેના સિદ્ધાંત પદની છે, કે જે જેનું સ્મરણ કરે તે તેના જેવો થાય. પછી ઈયળ એ ભમરી થઈ કે ન થઈ એની ચર્ચામાં રોકાઈ રહેતો નહીં. તને કહેવું એ છે કે વિતરાગનું ચિંતન કરશો તો વિતરાગ થઈ જશો, અરિહંતનું ચિંતન કરશો તો અરિહંત થઈ જશો, પણ ભોગ વિલાસનું ચિંતન કરશો તો વિતરાગતાનો જન્મ થશે નહીં. સિદ્ધાંત આ છે, સિદ્ધાંત આ છે. એટલે વારંવાર જેનું સ્મરણ થાય છે, સમયે સમયે જેનું સ્મરણ વિસરાતું નથી, ઈયળને એટલો બધો ભમરીનો ડર છે કે ક્યારે આવશે એનો કોઈ ટાઈમ ટેબલ નથી, એનું કોઈ શેડ્યુલ નથી કે ક્યારે આવશે, અને આવશે તો ચટકો માર્યા વિના રહેશે નહીં. એટલે જાગૃતિ છે, સતત જાગૃતિ છે, અને જાગૃતિમાં સ્મરણની જાગૃતિ છે. એમ પરમાર્થ માર્ગનો સિદ્ધાંત કહે છે કે જો ઉપયોગની જાગૃતિ હોય, પરમ તત્વ પ્રત્યેની જાગૃતિ હોય, તો આ જીવની ગતિ પરમ તત્વ પ્રત્યેની જ થતી જાય. એ જ દશાને પામે કે જે દશાનું સતત અહોરાત્ર એને ચિંતન છે. દિન રાત્ર રહે તદ ધ્યાનમય. દિવસ અને રાત્રિ એના ધ્યાનમાં છે. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, આ ઉપયોગની જાગૃતિ છે. આ જાગૃતિ છે એ જ માર્ગ છે. સતત પરમ તત્વ પ્રત્યેની જાગૃતિ, એનું ચિંતવન, એનું અખંડ ચિંતવન, એ અખંડ ચિંતવન જ એને એ દશાની અંદર લઈ જાય છે. એટલે કે છે કે કદાચ દ્રષ્ટાંત સિદ્ધ થાય કે ન થાય, જ્યારે દ્રષ્ટાંતથી સિદ્ધાંત સમજાવવા માટે પ્રયત્ન કરવામાં આવે ત્યારે દ્રષ્ટાંત પર મતીને ન ઠરવી, પરંતુ તેની પાછળ રહેલું સિદ્ધાંતનું જે બળવાનપણું છે, જે ત્રણેય કાળને વિશે નિરાબાધ છે, આમાં કોઈ દિવસ બાધા ઉત્પન્ન થશે નહીં. જે જેવું સ્મરણ કરશે એવું એની સ્થિતિ પ્રાપ્ત, એ સ્થિતિને એ પ્રાપ્ત થશે, એ સ્થિતિને ઉપલબ્ધ થશે. આ વાત જેમ લૌકિકમાં કીધી છે એમ પરમાર્થમાં આનંદગન જેવાએ કહ્યું, જીન સ્વરૂપ થઈ જીન આરાધે તે સહી જીનવર હોવે રે. જીન થઈને જે જીનને આરાધે, જીન છે એટલે સંસાર પ્રત્યેનો આત્મભાવ ત્યાગવો, એને જીન કહેવાય. સંસાર અને સંસારની સ્થિતિ, પદાર્થ, સંયોગો, વસ્તુ, એના પ્રત્યેનો આત્મભાવ, મમત્વ ભાવ, તદાકાર ભાવ, સ્પૃહા બુદ્ધિ, મોહ બુદ્ધિ, આ ટાળવી, આ જીન અવસ્થા છે. ઇન્દ્રિયોને જીતવી એટલે ઇન્દ્રિયોના વિષય તરફ ચિત્તની ઉપયોગ ન જવા દેવો, એ ભાવને ટાળવા. જીન થઈ જીન સ્વરૂપ થઈ જીન આરાધે તે સહી જીનવર હોવે. જીનેશ્વરની આરાધના કરનાર પણ સંસારના મમતા સાથે, સંસારના ભોગવિલાસ સાથે, સંસારના રસ રંગ અને રૂપ સાથે જીનેશ્વરની પ્રાપ્તિ નહીં કરી શકે. એને પણ જીન સ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે. અને જીન સ્વરૂપ એટલે જીતેન્દ્રિયતા. પરમ કૃપાળુ દેવે સરસ વાત મૂકી કે વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયતા, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. તો જીતેન્દ્રિયતા ઇટ્સ વન ઓફ ધ ક્રાઇટેરિયા, એ ગુણ છે, આવશ્યક છે, અનિવાર્ય છે. કારણ કે જીવ સંસારના વિષયોથી જોડાયેલો છે, ઇન્દ્રિયો થકી સંસાર સાથે જોડાયેલો છે, નહીં તો એને ને સંસારનો અનુબંધ શું, અનુસંધાન શું? આ વિષયો છે તે જ. જો ઇન્દ્રિયોના વિષયો છૂટી જાય તો એને ને સંસારને શું છે? એટલે કે છે કે જ્ઞાનીઓને આ સંસારને મળતી પણ આવે નહીં, એનું જે થવાનું હોય તે થાય. કેમ કે જ્ઞાનીઓને ઇન્દ્રિયોના જગતમાં જીવવું નથી, સ્વરૂપના જગતમાં જીવે તે જ્ઞાની, અને સ્વરૂપના જગતમાં જીવતા જીવને ઇન્દ્રિયોના વિષયોની અંદર જે ફેરફાર થાય એમાં એને શું મતલબ? જીન સ્વરૂપ એટલે જે સતત ઇન્દ્રિયોના વિષયને જીતે છે એવું સ્વરૂપ, એ થઈને, એ કરીને જગત પ્રત્યેનો મમત્વ ભાવ ત્યાગીને જગતના પદાર્થ પ્રત્યેનો, વિષયો પ્રત્યેનો આત્મભાવ ત્યાગીને જે જીનેશ્વરની આરાધના કરે છે, તે સહી જીનવર હોવે રે, એ જ જીનવર થાય છે. જ્યાં સુધી એને આ જીનપણું પોતામાં નથી આવતું, અંશે અંશે આવે અને પૂર્ણતાની પ્રાપ્તિ થાય, પૂર્ણની આરાધના થાય, પણ અંશે હોય તો થાય. વાતના સિદ્ધાંતો બધા સરખા છે એમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં આ વાતને લીધી છે. ત્યાગ વિરાગન ચિત્તમાં થાયન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. જ્ઞાન ત્યાગ વિરાગ વિના નહીં થાય. તો જ્ઞાનને ને ત્યાગ વિરાગને કઈ સંબંધ ખરો? તો જ્ઞાનનું સ્વરૂપ શું છે? વિતરાગતા. પૂર્ણ વિતરાગતા એ પૂર્ણ જ્ઞાનનું સ્વરૂપ છે. પૂર્ણ વિતરાગતા વિના પૂર્ણ જ્ઞાન સંભવિત નથી. સંપૂર્ણ વિતરાગ થયા વિના કેવળ જ્ઞાન પ્રગટ થાય નહીં. તો જ્ઞાનનું સ્વરૂપ જ વિતરાગતા છે, એ જ ભૂમિકા છે. તો ત્યાગ વિરાગ ને ચિત્તમાં આવે. જેને ત્યાગ વૈરાગ્ય નથી, વિતરાગતા તો દૂર રહી, એને જ્ઞાન ક્યાંથી થાય? જેને ત્યાગ વૈરાગ્ય નથી, કેમ કે જ્ઞાનનું ફળ વિરતિ, એ વિરતિમાંથી થતી વિતરાગતા અને વિતરાગતામાંથી થતું નિરાવરણ જ્ઞાન, પરિપૂર્ણ જ્ઞાન, કેવળ જ્ઞાન. તો જ્ઞાન થાય ક્યારે? તો જ્ઞાનની ભૂમિકા ભોગ કે ત્યાગ? જ્ઞાનની ભૂમિકા ભોગ કે ત્યાગ? તો ત્યાગ. ત્યાગ એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની ભૂમિકા છે. આખી ભારતીય સંસ્કૃતિ, પૂર્વની સંસ્કૃતિ, અધ્યાત્મ સંસ્કૃતિનો આધાર ત્યાગ છે, ભોગ નહીં. અને જ્યાં જ્યાં પોતાને કર્મ સંયોગે જે પદાર્થો પ્રાપ્ત થયા છે એને ભોગવવા માટે પણ ઉપનિષદના ઋષિઓએ મહામંત્ર આપ્યો છે, તેનો ત્યક્તેન ભુંજિતા, તું એને ભોગવ પણ ત્યાગ કરીને ભોગવ. ભોગવ ખરો, પણ કઈ દ્રષ્ટિથી? ત્યાગની દ્રષ્ટિથી ભોગવટો કરવો, આ પણ ભોગવટાનો એક પ્રકાર છે. મમત્વ છોડીને વસ્તુનો ભોગવટો કરવો એ ઉત્તમ ભોગવટો છે. એથી વધારે ભોગવવાની બીજી કોઈ અવસ્થા નથી. એક રામનારાયણ પાઠકની એક વાર્તા હતી, ચાલતી આપણે સ્કૂલોની અંદર, અત્યારને કાંઈ ખ્યાલ નથી. એમાં નંદુ ગોરાણી જ્યારે રાત્રે બાળને ટકોડા મળે છે ત્યારે પછી એને જમાડવાની વાત કરે છે, ત્યારે નંદુ ગોરાણીના મોઢામાં એ શબ્દ મૂક્યા લેખકે કે રામનો આયલો બટકું રોટલો ખાધા કરતા ખવડાયવો મીઠો લાગે છે. આ ત્યાગીને ભોગવ. કોઈને જમાડી દઈને આપણને જમવા ન મળે તો એ ખરેખર ભોજન લીધા કરતા પણ અતિ તૃપ્તપણું છે. આ માની અંદર સંભવિત છે કે તપેલા ખાલી થઈ જાય અને દીકરાને એવી ભૂખ લાગી હોય તો રસોઈ એટલી સરસ હોય અને મામા કરતો કરતો ખાય અને મા પ્રેમથી કહે એમ કે જરા એક વાટકી ઓછું ન કરે કે પછી હું શું ખાઈશ. આ આદર્શ છે. એ આદર્શની અંદર આવા પરમ તત્વો છે, જે તત્વો લૌકિક દ્રષ્ટિ એનું મૂલ્યાંકન કરવા જશો તો ક્યાંય સમાધાન મળશે નહીં. લૌકિકમાં તરત એમ કે રાંધનારી ભૂખે ન મરે, પીરસનારા એનું હાજું જ કરી લે, પેલા એક તપેલું કાઢી લે પછી જ પીરસે, પણ એ ઘરે રસોઈ આવ્યું હોય કે કામવાળી હોય ને એ કરે, માં ન કરે. પણ આપણે હવે આ કામવાળી ને રસોઈણીના સંસ્કારમાં જ આવી ગયા છે, રસોઈયા સિવાય કઈ ભાવતું નથી. એટલે આ ભાવ નહીં આવે હવે. આ મૂલ્યો જીવનના મૂલ્યો છે, આ પરિપાટી છે, સંસ્કૃતિની પરિપાટી એ પરંપરા છે કે જે મૂલ્યો છે એ પ્રત્યક્ષ આચારમાં વણાય એને પરંપરા કહેવાય. તો અતિથિને જમાડવો એ પરંપરા છે. સંસ્કૃતિ તો જુદી છે, સંસ્કૃતિ તો ઊંચું મૂલ્ય છે, પણ પરંપરા શું છે? તો ઘરની પરંપરા શું, કુટુંબની પરંપરા શું, પરિવારની પરંપરા શું, એના ઉપરથી ખબર પડે કે કયા મૂલ્યો કેટલા ટેકા છે આપણા ઘરમાં. આવે વિચારવું પડે. પરિપાટી, પરંપરા, સંસ્કૃતિ, મર્યાદા, સભ્યતા, બાહ્ય જગત સાથેનો વ્યવહાર, પણ મૂલ્યો એક જ. જીવનના મૂલ્યોમાં કંઈ બદલ થાય નહીં, એ સનાતન અને શાશ્વત. તો એવા એવા સૂત્રો, ધ ઇથોસ ઓફ લાઈફ જેને કહેવાય, જીવનના સૂત્રો, તો એ આપણા ઇન્ડિયન ઇથોસ જેને કહીએ, ભારતીય સંસ્કૃતિને મળ્યો, તો કે તેન ત્યક્તેન ભુંજિતાઃ, તેનો તું ત્યાગ કરીને ભોગવ. અરે ભોગવવાની આ પદ્ધતિ, હા ભોગવવાની આ પદ્ધતિ. પર્યાવરણ, એન્વાયરમેન્ટ, એની દ્રષ્ટિ કેવી આપે સંસ્કૃતિની અંદર? સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે, પોષવું પૂજવું એને એ એનો ઉપયોગ છે. સૌંદર્યનો ઉપયોગ કેમ કરવો? તો કે ભોગવવું નહીં, એને પોષવું, એની પૂજા કરવી. આઈ થિંક ધેર ઇઝ નો અધર, આનાથી વધારે ઉત્કૃષ્ટ એન્વાયરમેન્ટ માટે થઈને કોઈ થિયરી નહીં મળે, પ્રિન્સિપલ્સ નહીં મળે. અને આ બધું વિશ્વ આપણે પશ્ચિમમાંથી બધું કરીએ છીએ, પણ ભારતનું આ એક વાક્ય જો સમજાય તો એન્વાયરમેન્ટના બધા પ્રિન્સિપલ સમજાઈ જાય. અને એને ધર્મની અંદર કહ્યું કે સર્વે સુખી ન સંતુ, સર્વે સંતુ નિરામયા. તારે જ્યારે સુખ જોઈતું હોય ત્યારે કોઈના સુખને બાધા થાય તો એ તારું સુખ નથી, કોઈનું. તો પ્રાણી માત્રનું, જીવ જંતુનું, વનસ્પતિનું, પૃથ્વી પાણીનું, પ્રકૃતિ પહાડનું, આ બધાને સુરક્ષિત રાખીને તું સુખ ભોગવજે. જો તારા સુખથી આ પ્રકૃતિના એક પણ પરિબળની અંદર હાનિ થાય તો એ તારું સુખ નથી, એ તારો અત્યાચાર છે. એ અતિચારની અંદર આવી સૂક્ષ્મતા આપી છે. કૃપાળુ દેવે લખ્યું કે મને જૈન ધર્મ પ્રત્યે બહુ ભાવ નહોતો, થોડી સુગ હતી, પરંતુ પ્રતિક્રમણના સૂત્રો વાંચ્યા તો ઓહો, સકળ જગત પ્રાણી સૃષ્ટિ સાથે એમની જે આ મૈત્રી છે, આ ચૈતન્ય સાથેની એકાત્મતા છે, આના અદભુત જીનેશ્વરના રહસ્યો વાંચી અને એને એના તરફ એકદમ પૂજ્ય ભાવ થયો. આખાની પાછળ, સૂત્રની પાછળ રહેલું સામર્થ્ય, એ સત્ય, એને સમજવા માટેની જે આખી દ્રષ્ટિ, આ ઘણીવાર બાહ્ય નથી હોતી. જીન સ્વરૂપ થઈ જીન આરાધે તે સહી જીનવર હોવે રે. અહીંયા તો જીનવર થવાનો માર્ગ તો જીન થાય જ છે, બીજો નથી. કૃપાળુ દેવે આ વાતને ભાવના બોધમાં એક નિર્દેશ કરીને કહ્યું કે રક્તથી રક્તનો ડાઘ જાય નહીં, લોહીથી રંગાયેલું વસ્ત્ર સ્વચ્છ કરવું હશે તો જળ જોઈએ, પાણી જોઈએ. એમ શૃંગારથી મલિન થયેલો આત્મા શૃંગાર ધર્મથી શુદ્ધ ન થાય, વૈરાગ્ય જળથી એને સાફ કરવું પડે. શૃંગારના ડાઘ છે, શૃંગાર છે એ ભોગ દ્રષ્ટિ છે, એ વિષય આધારિત છે. વૈરાગ્યનું જળ જોઈએ, વૈરાગ્ય છે જ્ઞાન આધારિત છે. મોક્ષ કયો? નિજ શુદ્ધતા. આ શુદ્ધતા કરશું કેવી રીતે? કયો સાબુ વાપરશું? કયો ડિટર્જન્ટ વાપરશું? રોજ રોજ નવી નવી બ્રાન્ડ આવે છે, રોજ રોજ નવી નવી જાહેરાત આવે છે, પણ અહીંયા તો જ્ઞાનીઓએ સનાતન કીધું છે કે ત્યાગ વિરાગ ને ચિત્તમાં. ભાઈ, બ્રાન્ડની એકેય તો ચિંતા કરીશ માં, જ્યાં ત્યાગ છે, જ્યાં વૈરાગ્ય છે, એ જ તારી શુદ્ધતાનો આધાર છે, એ જ તારી આત્માની આરાધનાનું અધિષ્ઠાન છે. ત્યાગ વૈરાગ્ય, આ વૈરાગ્ય વિના ઉપશમ ન થાય, આ વૈરાગ્યને ઉપશમ વિના વિતરાગતા ન આવે, સંભાવની જાગૃતિ ન થાય, પ્રસમ જાગે નહીં જીવનમાંથી. અને પ્રસમ છે એ જ પૂર્ણતા છે, આ પ્રસમને પ્રાપ્ત કરવાનો છે. આ એક અવસ્થા છે આત્માની, આ અવસ્થા ઉત્કૃષ્ટ છે, પણ એને ક્રમશઃ પ્રાપ્ત કરવાની છે, ક્રમશઃ પ્રાપ્ત કરવાની. માટે કહ્યું કે જીન સ્વરૂપ થઈ જીન આરાધે. સાહેબ, અમે જીન સ્વરૂપ થઈ જઈએ તો અમારે જીનની આરાધનાની કરવાની જરૂર શું છે? તે સહી જીનવર હોવે રે. અમારે જીન થઈ ગયા પછી? તો કે તું જીન સ્વરૂપ તો થા, એ સ્વરૂપને લક્ષમાં લઈને અંશે એ થઈને પૂર્ણતાને પ્રાપ્ત કરવાનું છે. કેવળ જ્ઞાન પણ અંશે સંકેતના રૂપમાં પ્રાપ્ત થાય છે, અંશે પ્રાપ્ત થયેલું સંકેત એ પણ પૂર્ણતાને માટેનું સાધન બને છે. સંકેત પ્રાપ્ત થયે કેવળ જ્ઞાન થાય, સમ્યક દર્શન થયું ન હોય, અંશે જ્ઞાન પ્રગટ્યું ન હોય, અંશ પ્રગટે નહીં તો પૂર્ણતા ન થાય, બીજ ન પ્રગટે તો પૂર્ણિમા સંભવિત નથી. એટલે જૈન દર્શનમાં બોધ બીજ બહુ મહત્વની વાત મૂકી છે. બોધ બીજ જેનામાંથી સંકિત પ્રગટે, બોધ બીજમાં એવા એવા નિમિત્તને પણ બોધ બીજ કીધું છે કૃપાળુ દેવે, કે આવા આવાને તમે બોધ બીજ કહો તો કઈ હરકત નથી, કારણ કે એમાંથી ને એમાંથી सम्यक दर्शन प्रगटे, आत्मानी अनुभूति थाय, प्रतीति थाय, अने सत्यनी प्रतीति थाय एटले पूर्णता तरफनी प्रगति थवानी थवानी ने थवानी, आज नहीं तो आवती काले। એટલો સરસ માર્ગ બતાવે છે, એટલે જ્ઞાનીઓ આવા સૂત્ર આપે, જ્ઞાનીઓ આવા સિદ્ધાંતો આપે કે જીન સ્વરૂપ થઈ જીન આરાધે તે સહી જીનવર હોવે રે। આ જીનવર તો એ જ થાય કે જે જીન સ્વરૂપ થઈને જીનની આરાધના કરે, સંસારી સ્વરૂપ ધારણ કરીને જીનેશ્વરની આરાધના ન થાય। એટલે ત્યાગ વૈરાગ્ય યુતથી ચિત્ત બનાવીને પછી જ પ્રભુની આરાધનાની ઉપાસના થાય। તો જેને આરાધનાની ઉપાસના કરવી છે એની ભૂમિકા આપી દીધી। શું ભૂમિકા આપી? કે એણે પેલા વૈરાગ્ય અને ઉપસમ એક પાઠ સરસ આપ્યો છે ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધમાં, એમાં વૈરાગ્ય અને ઉપસમ હોય પછી જ આ સિદ્ધાંત બોધનું પરિણમન થાય છે, સત્યનું દર્શન પછી થાય છે। આનંદઘનજી અને બીજા બધા જ્ઞાની પુરુષો એમ જ કહે છે। અને જીન વળી બીજો પ્રકાર કહે છે કે અનંતવાર જીન સંબંધી જે ભક્તિ તે કરવા છતાં જીવનું કલ્યાણ થયું નહીં। જીન માર્ગને વિશે ઓળખાતા એવા સ્ત્રી પુરુષો એમ કહે છે કે અમે જીનને આરાધીએ છીએ અને તે આરાધવા જાય છે અથવા આરાધન કરવાને વિષય ઉપાય લે છે, તેમ છતાં જીનવર થયેલા એવા તે દેખાતા નથી। ત્રણેય કાળને વિશે અખંડ એવો એ સિદ્ધાંત તો અત્ર ખંડપણાને પામે છે, ત્યારે હવે એ વાત વિકલ્પ કરવા યોગ્ય કેમ નથી? કૃપાળુ દેવે પોતે પોઝર મૂક્યું, પોઝ વિચારવા માટે, તમે વિચારો કે આનંદઘનજીને બધા જ્ઞાની પુરુષ એમ કહે છે, ત્યારે કોઈ કહે છે કે અનંતવાર જીન ભક્તિ કરી, અનંતવાર જીન ભક્તિ કરી છતાં જીવનું કલ્યાણ થયું નહીં। જીન માર્ગને વિશે ઓળખાતા એવા સ્ત્રી પુરુષો એમ કહે છે કે અમે જીનને આરાધીએ છીએ, જે શબ્દ પ્રયોગ કર્યો છે જીન માર્ગને વિશે ઓળખાતા એવા કુળધર્મી બધા એમ કહે છે કે અમે તો જીનની આરાધના કરીએ છીએ અને આરાધવા જાય છે, આરાધન કરવાના વિષય ઉપાય કરે છે, તેમ છતાં જીનવર થયેલા એવા તે દેખાતા નથી। અને છતાં આમાં કોઈ જીનવર થયું હોય એવું તો દેખાતું નથી, તો આ કેમ છે? તો કે ત્રણેય કાળને વિશે અખંડ એવો સિદ્ધાંત તો અહીંયા તો ખંડિતપણાને પામે છે। તમે તો હમણાં કહ્યું કે ત્રણેય કાળને વિશે નિરાબાદ અખંડ સિદ્ધ એવા સિદ્ધાંત પદની વાત છે, તો અહીંયા તો આ સિદ્ધાંત ખંડિત થાય છે એવું છે કે જીનને આરાધે, અમે જીનની ઉપાસના કરીએ છીએ, આરાધવા જઈએ છીએ, ઉપાય લઈએ છીએ, છતાં જીન તો કોઈ થતું નથી, તો સિદ્ધાંત ખંડપણાને પામે છે, એ વાત વિકલ્પ કરવા યોગ્ય કેમ નથી? આનો વિકલ્પ ન થાય, આવો પ્રશ્ન જાગે કે ન જાગે? આવા વારંવાર પ્રશ્નો કૃપાળુ દેવે જગાવ્યા છે, 166માં જગાવ્યું, અનંતવાર જીની દીક્ષા, અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર આચાર્ય પણ પ્રાપ્ત કરવા છતાં માર્ગનું દર્શન થયું નહીં, પણ સત શૂણ્યું નથી, શ્રદ્ધ્યું નથી, સરસ સાંભળ્યું નથી, એ શૂણીએ સાંભળીએ શ્રદ્ધિએ જ છૂટવાની વાતનો આત્માથી પણકાર થશે। હજુ જીવ બાહ્યની અંદર છે, આવા વિકલ્પો આપીને જ્ઞાનીઓ આના પણ ઉત્તર આપે છે એ વાતને પછી પત્રાંક 395 મુંબઈ શ્રાવણ વદ 1948 બીજા પત્રની અંદર એ અનુસંધાન ચાલે છે। 3-3 પત્રોથી આટલા લાંબા પત્રો છે, કૃપાળુદેવ પત્રો લખીને પાછો પોસ્ટ કરી દીધો હશે, પછી પાછો ફરીથી બીજામાં અનુસંધાનથી શરૂ કર્યું હશે, કેમ કે આ તો કોઈ પત્ર અધૂરે મૂકી દે અને કોઈ ચાલે તો ચાલે, કેમ કે ઉદયવાણી છે ને। તો એમણે કહ્યું, અહીંયાથી શરૂઆત કરી, તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ કરે જ્ઞાના ક્ષેપકવંત, વિક્ષેપ રહિત એવું જેનું વિચાર જ્ઞાન થયું છે એવો જ્ઞાનાક્ષેપકવંત આત્મકલ્યાણની ઈચ્છાવાળો પુરુષ હોય, તે જ્ઞાની મુખેથી શ્રવણ થયો છે એવો જે આત્મકલ્યાણરૂપ ધર્મ, તેને વિશે નિશ્ચળ પરિણામે મનને ધારણ કરે એ સામાન્ય ભાવ ઉપરના પદોનો છે. આ બધા કથાનકો, આ બધી પંક્તિઓ, આ બધા દ્રષ્ટાંતો ઉદાહરણો આપીને કયો સિદ્ધાંત જ્ઞાનીઓને સમજાવવો છે? તો સિદ્ધાંત સિદ્ધો સમજાવવામાં શું વાંધો છે? પણ જગતના જીવો સિદ્ધાંત સિદ્ધે સીધો સમજી શકશે નહીં, કારણ કે અવ્યક્તની વાત કરવી છે, અરૂપીની વાત કરવી છે, અદ્રશ્યની વાત કરવી છે. કોઈ પરિણામ એવું નથી કે લેબોરેટરીમાં ટેસ્ટ કરાવી દઈએ તમને ઉભા રહીને આવો. કોઈ ઇન્વેસ્ટિગેશન એવું નથી કે જેનો રિપોર્ટ આવે કે આ તમને અહીંયા કહી કે જુઓ આ કાચમાં જોઈ લ્યો તમે. આ વાત બધી અદ્રશ્યની છે. એટલે જ્ઞાનીઓ કહે છે કે જીવ જે વાતથી પરિચિત છે એ પરિચિત વાતના આધાર ઉપર એને આ અપરિચિત વાત અમારે એને સમજાવવી છે, કારણ કે એની સમજણ છે એ અમર્યાદિત છે. એનું જ્ઞાન અત્યારે વર્તમાન અવસ્થાએ અત્યારની પર્યાયમાં મર્યાદિત છે. એને રૂપીનું જ જ્ઞાન છે, એને રૂપીની જ સમજણ છે, એને ભાષાનું જ જ્ઞાન છે, ભાવનું નથી. ભાષાથી સમજાવો. કેટલી કેટલી જ્ઞાનીઓની કરુણા છે, જીવ જ્યાં ઊભો છે ત્યાં એને ઊભો રાખે છે અને એને ઉઠાવે છે. એ કહે છે કે અમારે તો મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરંત, એ તને દાખલો દીધો, એ આગલામાં આખું સમજાવ્યું, ખૂબ સમજાવ્યો. પતિવ્રતા સ્ત્રી ઘરના ઘણા કામ કરતી હોય છતાં પણ એનું ચિત્ત એના પતિની અંદર લીન હોય. ઘણું સમજાવ્યું કે એવી પ્રકારનો એ દાંપત્ય પ્રેમ છે, સંસારના સ્નેહ ઘણા છે, એમાં સર્વથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એવું જો કંઈ ઉદાહરણ હોય તો એ દાંપત્ય પ્રેમનું છે, આ લેવાનું, એ બધી વાત આગળ કહી દીધી એટલે એનું પિષ્પોષણ હવે નહીં કરવાનું. એના આધાર ઉપર અમે કહીએ છીએ કે તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ કરે જ્ઞાના ક્ષેપકવંત. પણ સાહેબ, અહીંયા પતિવ્રતા સ્ત્રી અને પુરુષમાં એમાં અમે આમાં જ્ઞાન ક્યાં આવ્યું? એ સમજાવે છે કે વિક્ષેપ રહિત એવું જેનું વિચાર જ્ઞાન થયું છે એવો જ્ઞાનાક્ષેપકવંત આત્મકલ્યાણની ઈચ્છાવાળો પુરુષ હોય. જ્ઞાન કેવું? વિક્ષેપ રહિત. હવે ચડવિચડ થતો નથી, કોઈ વિક્ષેપ મનના મળ નથી. હવે વિક્ષેપ તો મળતી, મળ અને વિક્ષેપ એ અગાઉ 664માં આવશે, હજી જુદી જુદી જગ્યાએ જ્ઞાની જુદી જુદી વાત સમજાવે છે. પણ મનની અંદરની જે અવસ્થા છે એની અંદર જ્ઞાનીઓએ આ મનોવિશ્લેષણ કરતા કહ્યું છે કે આ વિક્ષેપવાળું ચિત્ત, યાતાયાત એને શબ્દ પ્રયોગ મૂક્યો છે. ચિત્ત કેવું? તો કે યાતાયાત, બહાર જાય અંદર આવે, બહાર જાય અંદર આવે. એક પક્ષીની માફક સંલિષ્ટ નહીં, એ ચિત્તની અવસ્થા લીન નહીં, પણ વિક્ષેપવાળી છે. આ વિક્ષેપવાળું ચિત્ત, આપણું વિક્ષેપવાળું ચિત્ત એ આપણને બરોબર વાનરનું ચિત્ત કેવું? તો કે વાનરને જ મેળ્યું છે ને આપણને નથી એવું. શિષ્યે પૂછ્યું કે પ્રભુ, મને આ પરમાત્મા સાથે એકાત્મતા થતી નથી, હું ઘણી ઘણી વાર બેસું છું ધ્યાનમાં, બહુ કરું છું, પણ કાંઈ પરિણામ આવતું નથી. કાંઈ વાંધો નહીં, એ તો સાવ સરળ છે. તારે જ્યારે ધ્યાનમાં બેસવું ત્યારે બધું કરવું, પણ વાંદરાને યાદ કરવો? જા, આ તને મંત્ર આપું છું. અને ઓલો તો ગયો બેસવા, ગુફામાં ગયો, ગુફામાં જેવો બેઠો પેલા વેલો કોણ યાદ આવ્યું? થોડીક વાર થાય, વાંદરો આવ્યો, હુપ હુપ કરે ને, કુદાકુદ કરે ને, આ કરે ને તે કરે ને, થાકી ગયો તો આવ્યો ગુરુ પાસે, પ્રભુ આ બહુ ઉપાય મને આપ્યો, હું તો મરી ગયો.
આ વાંદરામાંથી હું નીકળી નથી શકતો. ધ્યાન તો એક બાજુ રહ્યો, આ વાંદરામાંથી હું નીકળી શકતો નથી. તારું ચિત્તની વૃત્તિઓ બધી વાનરમાં કેવી કેન્દ્રિત થઈ ગઈ. હે શિષ્ય, આવી ચિત્તની વૃત્તિઓ વિક્ષેપ રહિત અખંડપણે જો પ્રભુની અંદર સ્થાપિત થાય તો પ્રભુ સિવાય બીજું કંઈ ન સૂજે. સંસારના બધા જ પદાર્થોની અંદર આ વૃત્તિ વિખરાયેલી છે, ફેલાયેલી છે, પથરાયેલી છે. એટલે ચિત્તમાં ગમે ત્યારે માળા લઈએ એટલે પેલા કહેવું જ પડે જ્ઞાનીને,
પ્રભુ તાર નામની માળા ફેરવીએ ત્યારે મનનું ફરે છે ફેરા સંસારમાં, ફેરા સંસારમાં. હાથમાં હોય ફરતો માળાનો મણકો જ્યારે, હાથમાં હોય ફરતો હૈયામાં સંભળાય રૂપિયાનો રણકો ત્યારે, હૈયામાં સંભળાય ઘડી બે ઘડી પ્યારા ભજનો કરીએ છે ત્યારે, મનનું ફરે છે ફેરા સંસારમાં, ફેરા સંસારમાં.
ચિત્તની અવસ્થા છે. યોગની અંદર હેમચંદ્રાચાર્ય શ્રીશ્વરજીએ અમનસ્ક યોગની વાત કરીને કહ્યું છે કે સાધકે આ મનને વશ કરવું પડે, વિક્ષેપ કરે છે, ઇન્દ્રિયોના વેપારને રોકી દેવાશે, મનનો વેપાર ગુફામાં જવાથી પણ રોકાશે નહીં. જો મનને કેળવું નહીં હોય તો આનંદ ગંજી એના ઉપર કુંથુનાથ સ્વામીનો સ્તવન અદભુત રચ્યું છે, મન સાધ્યું તેણે સગળું સાધ્યું. પણ હે પ્રભુ, મનડવું કિમહી ન બાજે, બધા જ પ્રયત્ન કરવા છતાં હું આખી દુનિયાને વશ કરી લઉં છું પણ આ મન હારું વશ થતું. જ્ઞાનીઓને, ધ્યાનીઓને, તપસ્વીઓને ઓળે કાન નાખે, ઊંધે કાન નાખી દે એક પળ વારવા. આવું મનનું તોફાન છે. અને આ મન કોનું? બીજાનું કે આપણું? પોતાનું જ. અને એ મન કેનાથી ચાલે? પોતાના જ ઉપયોગથી ચાલે ને, કઈ બીજા. મન તો જડ છે પણ મનમાં આ ચૈતન્યનો ઉપયોગ જોડાય, એ મન એ ઉપયોગને, વૃત્તિઓ ઉપયોગને ખેંચે છે પોતા તરફ અને પછી બહાર નીકળીને ઉડે છે આખા જગતમાં, વિશ્વમાં. આ મન નચાવે છે. જ્ઞાનીઓ કહે છે આ મન આપણને નચાવે છે, જેમ મદારી વાંદરાને નચાવે એમ આ મન આખા આપણા જીવાત્માને નચાવ્યા કરે છે. વૃત્તિઓનો આધાર લે છે, મનમાં વૃત્તિઓ ઉત્પન્ન થાય છે અને એ ઉત્પન્ન થયેલી વૃત્તિઓને ખેલ કરવો છે. ખેલ કરવામાં એ ચિત્તની શક્તિને ખેંચે છે ચૈતન્યની. હવે ચૈતન્યની શક્તિ પરમાત્મામાં છે તો અહીંયાથી ખેંચે છે અને ખેંચીને વિક્ષેપના રૂપમાં આવી અને એ પ્રભુના સ્મરણમાં એને લીન થવા દેતી નથી. જ્ઞાનીઓ કહે છે કે સંસારમાં જો પતિ પ્રત્યેનો પ્રેમ જાગે તો અહીંયા લીનતા થાય છે. સંસારનો કામ્ય પ્રેમ એવો છે કે પ્રેયસી પ્રત્યેનો પ્રેમ જાગે તો પ્રેમી એમાં લઈ લીન થાય છે. જગતનું કનિષ્ઠ સ્વરૂપ કયો કે શ્રેષ્ઠ સ્વરૂપ કયો, પણ કામ્ય પ્રેમ, કામનો પ્રેમ, કામનો રાગ આટલો ભયંકર છે, એમાં લીનતા થાય છે. જ્ઞાની કહે છે આવી જ પ્રકારનો એને વિચાર જ્ઞાન જેને થયું છે એવો જ્ઞાનાક્ષેપકવંત એના ચિત્તમાં પરમ પુરુષોનું જ્ઞાન જે છે,
જ્ઞાનીના મુખેથી જેને આવું શ્રવણ થયું છે બોધનું, અને એમાં એનું જેનું ચિત્ત લીન થયું છે, એવો જે આત્મકલ્યાણરૂપ ધર્મ તેને વિશે નિશ્ચળ પરિણામે મનને ધારણ કરે એ સામાન્ય ભાવ ઉપરના પદોનો છે. આ અમે કહીએ છીએ, ઉદાહરણ અમે પતિવ્રતા સ્ત્રીનું આપીએ છીએ, પણ અમે કહીએ છીએ કે એ જગ્યાએ અહીંયા મુમુક્ષુ સાધક એવો પુરુષ એને વિક્ષેપ રહિત એનું વિચાર જ્ઞાન થયું છે, એના ચિત્તમાં જ્ઞાનની પકડ એવી છે કે હવે વિક્ષેપપણાને પામતી નથી, અને આત્મકલ્યાણની ઈચ્છા છે કેમ નથી પામતી, તો હવે એને સંસાર પ્રત્યેનો કોઈ રોગ નથી, ભોગ નથી, કોઈ ઈચ્છા નથી. આ ત્યાગ ને વૈરાગ્યની ભૂમિકામાં છે, એટલે હવે એને આત્મકલ્યાણ સિવાય બીજું કંઈ કામ એક આત્માર્થનું બીજું નહીં, મન રોગ. હવે એ વિક્ષેપપણામાં તો મનમાં બીજો રોગ હોય તો વિક્ષેપપણાને પામે, અવકાશ ઉત્પન્ન થાય, અવસર મળે, પરંતુ હવે એને આત્મકલ્યાણ સિવાય બીજી કોઈ વાત ન હોવાને કારણે એનું ચિત્ત બીજે ક્યાંય વિક્ષેપ પામતું નથી. એવો પુરુષ અને આ બોધ એને ક્યાંથી મળ્યો છે? જ્ઞાની મુખેથી શ્રવણ થયો છે. જેની આ પ્રકારનો પોતાનો જીવનનો આદર્શ છે, જે પુરુષ પ્રત્યેની ભક્તિ છે, પ્રીતિ છે, એના વચનથી જે બોધ મળ્યો છે, એવો જે આત્મકલ્યાણરૂપ ધર્મ છે, આ બોધ છે, એ જ ધર્મ છે. એને વિશે એનું પરિણામ મનનું નિશ્ચળ છે, વિક્ષેપ રહિત એટલે નિશ્ચળ છે. તે નિશ્ચળ પરિણામનું સ્વરૂપ ત્યાં કેવું ઘટે છે, આની નિશ્ચળતા કેવી છે? તો કે છે, તે પ્રથમ જ જણાવ્યું છે કે પ્રિય એવા પોતાના સ્વામીને વિશે, બીજા ગ્રહકામને વિશે પ્રવર્તન છતાં પણ પતિવ્રતા એવી સ્ત્રીનું મન વર્તે છે તે પ્રકારે. આ નિશ્ચળતા કેવી? તો કે ગમે તે કામ કરતા હોવા છતાં પતિવ્રતા સ્ત્રીનું મન પોતાના પતિની અંદર જે પ્રકારે નિશ્ચળતાપૂર્વક પ્રવર્તન કરી રહ્યું છે તે પ્રકારે. જે પદનો વિશેષ અર્થ આગળ લખ્યો છે તે સ્મરણમાં લાવી સિદ્ધાંતરૂપ એવા ઉપરના પદને વિશે સંધિભૂત કરવું યોગ્ય છે. કારણ કે મન મહિલાનું વહાલા ઉપરે રે એ પદ છે, તે દ્રષ્ટાંતરૂપ છે. અમે તો પદ દ્રષ્ટાંતરૂપ કહીએ છીએ. એની સંધિ કરો, એના ભાવની સંધિ કરો, અને સંધિ સિદ્ધાંત સાથે કરો. પછી દ્રષ્ટાંતની અંદરની કોઈ વાતની અંદર કોઈ ઉણપ હોઈ શકે છે, દ્રષ્ટાંતમાં સીમા હોઈ શકે છે, પણ એને પકડવાનો પ્રયત્ન કરશો નહીં. પણ અબાધિત જે સિદ્ધાંત સિદ્ધાંતપણે રહે છે એવા સિદ્ધાંતને સમજવા પ્રયત્ન કરજો. અત્યંત સમર્થ એવો સિદ્ધાંત પ્રતિપાદન કરતા જીવના પરિણામમાં તે સિદ્ધાંત સ્થિત થવાને અર્થે સમર્થ એવું દ્રષ્ટાંત દેવું ઘટે છે એમ જાણી ગ્રંથ કરતા તે સ્થળે જગતમાં સંસારમાં પ્રાય મુખ્ય એવો જે પુરુષ પ્રત્યેનો ક્લેશાદી ભાવ રહિત એવો કામ્ય પ્રેમ સ્ત્રીનો તેજ પ્રેમ સત્પુરુષથી શ્રવણ થયો હોય એ ધર્મ તેને વિશે પરિણમિત કરવા કહે છે. જ્ઞાનીને સિદ્ધાંતનું પ્રતિપાદન કરવું છે, અને સિદ્ધાંતનું પ્રતિપાદન કહે છે કે વિક્ષેપ રહિત જ્ઞાન નિશ્ચળ પરિણામને તો જ પામે કે જો એ આવા જ્ઞાની પુરુષથી, એને જ્ઞાનીના મુખેથી આવા બોધનું શ્રવણ થયું હોય તો. સમર્થ પુરુષના વચનો જીવની અંદર આવી શક્તિ પ્રગટાવી શકે. બાકી તો શબ્દો તો બહુ બોલે છે, બધાય બોલે છે, સૌ કે હું આત્મા છું, આ સંસારમાં કાંઈ નથી, સંસાર સારા વાટ કંઈ છે નહીં, સંસાર દુઃખથી ભરેલો છે, આ શબ્દો કંઈ ઓછા આપણે સાંભળીએ છીએ. આ કાંઈ બધું ભેગું લઈ જવાનું નથી, અને જરાય કંઈક થતાં એમ થાય કે આ તત્વજ્ઞાન આપણને જે ઓછું આવડે છે તો બે ચાર ઉઠમણામાં વધારે જવું, બે ચાર શોક સભાઓ અને પ્રાર્થના સભાઓ એટેન્ડ કરવી એટલે બધું સમજાઈ જશે, દુનિયાભરનું તત્વજ્ઞાન સમજાઈ જશે. પરિણામ આપશે કંઈ? કઈ પરિણામ થશે? કેનારાને કે સાંભળનારને કઈ થશે? હવ ખંખેરીને હાલતા બહુ સારું બોલા, શું કે બહુ સારું બોલા, મજા આવી ગઈ. અરે અરે બીજો તો એમ શું કે જલસો થઈ ગયો, એલા બાપનું ઉઠમણું હતું કે જલસો કરવો હતો તારે? તો કે તમે બોલો ને મજા આવે, જરા બધાને મજા આવે. મજા કરવી છે તારે, પ્રસંગ છે નો છે, તું શોક સભાનું આયોજન કરે છે, ઉઠમણું કરે છે, પ્રાર્થના સભા છે, મજા કરવી છે. પણ છતાં જીવને આવા પ્રસંગને પણ લૌકિકમાં પલટાવવી, આટલી બધી વિપર્યાસ બુદ્ધિ આપણી અત્યારે પ્રવર્તે છે કે ઘરે મૃત્યુનો પ્રસંગ છે, એ મૃત્યુનો પ્રસંગ પણ લૌકિકમાં કેમ પલટાય, એના માટેના આયોજન શરૂ થઈ જાય તો મરે ત્યારથી. આ આવવો જોઈએ, તે આવવો જોઈએ, ફલાણા આવવો જોઈએ, આપણો એમાં એમાં આપણું ગૌરવ છે. ફલાણા ભાઈ આવી ગયા તો બોલો, હવે આવે કે ન આવે, જનારો તો વયો ગયો ને, એ પાછો આવવાનો છે, એની ચિંતા હવે પણ છે નહીં, ન આવે કઈ નહીં, એના વિના ક્યાં આપણે લુખો ખાઈ છે. કેવા સંસારના ગણિત બદલાઈ જાય છે. કૃપાળુ દેવ કે છે કે આવા પ્રસંગે વૈરાગ્યમાં પરિણિત થવાની બદલે ખેદમાં પરિણિત થાય, અને ખેદમાં રહીને પાછો નીકળે ને પાછો સુખની અંદર આરોટી પડે, કેમ કે વૈરાગ્ય આવ્યો નથી. આવા વિયોગના પ્રસંગને વૈરાગ્યની અંદર પલટાવવો જોઈએ, પણ આવો કોઈ પુરુષ એને મળતો નથી. એટલે કે છે કે આવું જ્ઞાન વિક્ષેપ રહિત જો કરવું હોય તો જ્ઞાનીના મુખેથી એને બોધનું શ્રવણ થવું. તો એના કે છે કે એવું સિદ્ધાંતમાં કે છે, સંસારમાં પ્રાયે પુરુષ પ્રત્યેનો પ્રેમ કેવો છે, સ્ત્રીનો, ક્લેશ આદિ ભાવ રહિત. પતિવ્રતા સ્ત્રીનો પોતાના પુરુષ પ્રત્યેનો પ્રેમ કેવો છે, ક્લેશ આદિ ભાવ રહિત. સમજાય છે, અનુભવ છે, જાજુ પૂછવા જેવું નથી ને. કથામાં જ બધું સારું લાગે. સતીવ્રતા સ્ત્રીના દ્રષ્ટાંતો ગમે એવું હોય તો સીતા શું કે પ્રભુ મારા રામ સાચા છે, આજે તો રામને ક્યાંય મૂકી આવ્યો, જો વાત કરી હોય તો. ક્લેશ નહીં કોઈ પણ પોતાના પતિ પ્રત્યે ગમે તે સ્થિતિ બને, ક્લેશનો અંશ પણ ન આવે. જ્ઞાની કે છે આ પતિવ્રતા સ્ત્રીની ભૂમિકા અમે કહીએ, હોય ન હોય એવું જ્ઞાની નથી કહેતા, તમારે ત્યાં છે એમ, જ્ઞાની આપણને સર્ટિફિકેટ નથી આપતા, પણ કહે છે કે જગતમાં શ્રેષ્ઠ પ્રેમ ભલે કામ્ય પ્રેમ હોય તો પણ ક્લેશાદી ભાવ રહિત, એને ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાસમાં મૂક્યો છે, એટલે મારે જરા તમને સમજાવવા માટે પ્રયત્ન કરો, ધ્યાન દોરું છું કે ક્લેશાદી રહિત પતિ પ્રત્યે એને હર કોઈ પરિસ્થિતિમાં, ઓલો સારથી એમ કે માતાજી રામની આજ્ઞા છે તમને વનવાસમાં અહીંયા છોડી દેવાના અને હું હવે જાઉં છું, ઉભો રે કેજે એને કે એમને એમ નહોતી આવી, જાન લઈને આવ્યા હતા, ક્લેશ નથી એને. હર કોઈ પરિસ્થિતિમાં સીતાની, હર કોઈ પરિસ્થિતિમાં સીતાને રામ પ્રત્યે ક્લેશ નથી. દમયંતીની હર કોઈ પરિસ્થિતિમાં નળ રાજા પ્રત્યે ક્લેશ નથી. કોઈ પણ જ્ઞાનીને આ સ્થિતિની અંદર આવવું જોઈએ તો ક્લેશ નથી એને, એનો પ્રેમની અંદર સમજે છે કે આ પ્રેમ છે, આ પ્રકારનો છે. પૂછે છે ત્રિશલા માતાને ભગવાન મહાવીર કે અમે તો ઉડતા પંખી છીએ, સંસારમાંથી ક્યારે ઉડી જશું એનું કંઈ ઠેકાણું નથી, એ માં અમારો વૈરાગ્ય તો તમે જાણો છો, અને તમે લગ્નની હઠ લઈને બેઠા છો, તો જે આવનારી છે એને તમે વાત કરી છે અમારી સ્થિતિની. યશોધરા તો કે આ ગુણવંત અને શીલવંત નારી છે બેટા, એણે કહ્યું છે કે કંઈ વાંધો નહીં, ઉડાશે ત્યાં સુધી ઉડીશ, અને મારાથી જો નહીં ઉડાય પંખી સાથે તો મારો માળો સાચવીને બેસી રહીશ, પણ એના માર્ગમાં હું અંતરાય નહીં કરું. યશોધરાએ આ એને ત્રિશલા માતાને આ આશ્વાસન કર્યા છે. આ વાત આવે છે કલ્પસૂત્રમાં આવે છે, યશોધરાની ભૂમિકા, અને એને શાંતિલાલ શાહ વગેરે સ્તવનોમાં ગાયું છે. સ્વામી સીધાવો તમે, હવે તમારા વાટ પકડો, મહાવીર દીક્ષા લેવા જાય છે તો આ છાજી આલી હશે ને યશોધરા, કોણ ઉછી હશે તમારી દીકરીને લગ્ન કોણ કરશે, ને મામેરા કોણ કરશે, ને મોહરા કોણ કરશે, ને શું જોઈને આમ કર્યું તું, ને હવે વૈરાગ્ય જોયો તમારો, ને સંસારી જ પેલો સાચો છે જે આ બધા કર્તવ્ય નથી કરતા, એ શું કરશે, આપણે તો કઈ બોલવામાં કઈ બાકી રાખી નહીં ને, બધી જ ડિક્શનરીનું જ્ઞાન ત્યારે આપણામાં આવી ગયો. નો ભણ્યો હોય ને એનું જ્ઞાન જોરદાર હોય, આ વાઘરા બાજતા હોય ત્યારે જોજો એની ભાષાનું સામર્થ્ય. એક ગાળ બે વાર ન બોલે, આટલી તો ભાષાનો વૈભવ છે. અરે ભાઈ, સંસારની અંદર જ્ઞાની કે છે, ક્લેશ રહિત જેનો ભાવ પોતાના પ્રત્યે છે એ પતિવ્રતાનું લક્ષણ છે. જેનો પ્રેમ પોતાના પતિ પ્રત્યે ક્લેશ આદિ ભાવ રહિત, એ જેમ છે તેમ. કબીરજીને પૂછ્યું કે કબીરજી, મારે લગ્ન કરવા કે નહીં? એક જણા એવો પૂછવા માટે કે આપ જેવા સંતની અમે સલાહ લઈને કામ કરવું હોય તો કહીએ. બપોરનો સમય છે ને કબીરજીએ કહ્યું, સાંભળો છો? એટલે ઘરવાળા આવ્યા છો તો કે દીવો લાવો. એટલે ઓલા આવીને દીવો સળગાવીને એ મૂકી ગયા. ઘરવાળા તો વયા ગયા, આનાથી રહેવાનું નહીં. ત્યાં કબીર ગાંડા થયા છે શું? હા, હું અત્યારે ભર બપોરે આને પૂછવા આવ્યો છું. તો કબીરજીએ કીધું, ભાઈ જો એ દીવો મૂકી ગઈ, એને પૂછ્યું શું કામ જોઈશે? એને કીધું કે આંખમાં તકલીફ છે. એને કીધું કે કઈ તમને ખબર છે, કઈ તેલ વપરે મફત નથી દીવો હળગતો. કઈ એને એક પ્રશ્ન, આવી પત્ની હોય તો તારે લગ્ન કરવા જા. આવી પત્ની હોય મળે તને તો લગ્ન કરજે, બાકી ઝંઝટમાં પડીશ. જેને ક્લેશ, અરે જેને ક્લેશ આદિ ભાવ રહિત, આ પતિવ્રતનો આ કૃપાળુ દેવ જુઓ, આટલા આટલા એક શબ્દ એને સમજાવવામાં એને કેવો એક શબ્દ સામો શોધી કાઢ્યો છે. ખૂબી તો ત્યાં છે કે સમજાવવું છે કે પતિવ્રતા સ્ત્રીનું પ્રમુખ લક્ષણ શું. પતિવ્રતા સ્ત્રીનું પ્રમુખ લક્ષણ શું? તો કે પતિ પ્રત્યેનો, પુરુષ પ્રત્યેનો એનો જે પ્રેમ છે એ ક્લેશ આદિ ભાવ રહિત છે. એ એને ચિંતા ન ઉપજાવે, એની મુશ્કેલીમાં ઉમેરો ન કરે, એને અનુકૂળ થવા એટલું થાય. નરસિંહ મહેતા અને માણેકબાઈ અનેક સંસારના દાખલાઓ તો લ્યો, પણ એવા દાખલા છે તુકારામ અને એની પત્ની, મારો હાથો માથામાં, ખીરા બે ભાગ. ક્લેશ આદિ ભાવ રહિત આ વાત છે. એવો સ્ત્રીનો તેજ પ્રેમ સત્પુરુષથી શ્રવણ થયો હોય જે ધર્મ, સત્પુરુષથી શ્રવણ થયો હોય જે ધર્મ, તેને વિશે પરિણમિત કરવા કહે છે. આને કરવા માટે જ્ઞાનીઓ કહે છે આ વિક્ષેપ રહિત પ્રેમ થાય, અને આવું જેનું મન જ્ઞાનાક્ષેપકવંત છે આ પુરુષની વાત કાંતા.